આપણે પ્રશ્નોત્તર માળા ચાલે છે એમાં આપણે છઠ્ઠો પ્રશ્ન કાલ ચાલ્યો હતો. છઠ્ઠો પ્રશ્નમાં શું કાલ પ્રશ્ન થયો હતો? શબ્દ કેમ ન લીધો? અને પ્રશ્ન પણ ઘણો થયો કે શબ્દ જો એ પર્યાય હોય તો ગુણ તો હોવો જ જોઈએ, કારણ કે ગુણ વગર પર્યાય થાય એવું તો ક્યાંય હોતું નથી, તો આ કેમ બન્યું? આવું એક વાત સમજવી, જો એ એક પરમાણુમાં શબ્દ હોત તો એનો ગુણ હોવો જોઈએ. આ એક નિપ નથી, આ તો કોકના સંબંધ વિશેષથી થયો છે માટે એમાં એવો ગુણ હોતો નથી. જો ત્રિકાળી ગુણ હોત તો સ્કંદની જરૂર જ ન પડે. જેમ પરમાણુમાં સ્પર્શ ગુણ હોવાથી ઠંડી ઉષ્ણની અવસ્થા માટે કોની જરૂર છે? કોઈ સ્કંદ થવાની જરૂર નથી. પણ આ એક કેવી છે, એક વિશિષ્ટ પર્યાય છે કે એકમાં ન હોય પણ કોકના સંબંધ વિશેષમાં કોક સ્કંદ બને છે ને, સંબંધ વિશેષ એ પર્યાય છે. માટે સ્કંદ રૂપની જે પર્યાય હોય છે એવી કોઈ ત્રિકાળી ગુણ હોતો નથી. બીજું એના જેવો આઠ કર્મ બંધાય છે ને, તે કર્મ થવું કર્મરૂપે પણવું એવો પરમાણુનો કયો ગુણ છે? કયો ગુણ છે? કર્મરૂપે જ્ઞાનાવણી એ કર્મરૂપે એ પર્યાય છે એવો કયો ગુણ છે પૂતગલમાં? કે છૂટો પરમાણુ ક્યારેય કર્મરૂપે પણમશે નહીં, સ્કંદ રૂપે જ. એટલા માટે તો સ્કંદના ભેદ કારમણ વર્ણના છે અને એમાંથી કારમણ શરીર. એટલે આવી એક પૂતગલમાં સ્કંદ રૂપની જ આવી એક વિશિષ્ટ પર્યાય થાય છે, છૂટા પરમાણુમાં થતી નથી માટે એવો ગુણ એને હોતો નથી. પણ સ્કંદ રૂપની પર્યાય હોય છે માટે એ પર્યાય અહીંયા લેવામાં આવે. પણ અહીંયા પૂતગલ દ્રવ્યની વ્યાખ્યા કોનાથી ઓળખાવી છે? ગુણથી ઓળખાવી, માટે શબ્દ પર્યાયને અહીંયા લેવામાં આવ્યું નથી. એટલે સ્કંદરૂપની એક સ્પેશિયલ પર્યાય છે, એનો ત્રિકાળી ગુણ હોતો નથી. જો ત્રિકાળી ગુણ હોત તો એકલા પરમાણુમાં પણ શબ્દ ભાષા નીકળવી જોઈએ, પણ એવું બનતું નથી. એનું પરિણમન તો સ્પર્શ રસ ગંધ વર્ણ તો પરિણમ હોય જ છે. એ ઉપરાંત એક સ્કંદના સંબંધમાં આવી એક પર્યાય થતી હોય. પોતાના જે ગુણો હોય એનું તો પરિણમન સદાય થતું જોઈએ, એનું તો કોઈ અટકે એવો પ્રશ્ન જ. પણ આ સંબંધ વિશેષમાં આવી એક પર્યાય થાય છે, એ શબ્દ પર્યાય છે, કર્મરૂપની પર્યાય એવી થાય. કોઈને એમ થાય આવું કેમ હશે, આવું કેમ હશે? સ્વભાવમાં ક્યારેય તર્ક હોતો નથી. સાકર ગળી કેમ, એનું કઈક કરે કે નહીં, રિસર્ચ કરીને જવાબ આવી શકે કે નહીં? સાકર ગળી કેમ, કારેલા કડવા કેમ, એનો જે છોડ હશે ત્યાં કડવું પાણી નાખવું હશે નહીં, તો શું કામ? જે એક વિચાર કરવા જેવું છે, જે જમીનમાં આંબો છે એની જ બાજુમાં કારેલા છે. જમીનમાંથી એ પાણી લઈને મીઠા રૂપે પણમે છે, જમીનમાંથી એ રસ લઈને કારેલામાં કડવા, શું કામ? બે બાજુમાં જ છે, બેને સરખું બધું જે કયો ફર્ટિલાઇઝર આતે બધું જ કરે, શું કામ? સ્વભાવમાં કોઈ તર્ક હોતો નથી, કારણ કે સ્વભાવ નવો બન્યો હોતો નથી. નવું બને તો પ્રશ્ન કેમ, અનાદિનું છે આમ કેમ હશે? સૂરજ ઉગી અને હાથમાં એવું કેમ હશે? મૂનની મુવમેન્ટ પ્રમાણે હાઈ ટાઈડ લો ટાઈડ આવે છે ને, શું કામ એવું હશે? એવું શા માટે? જેને સ્વભાવ કહીએ જગતમાં એને કુદરત કહે, એટલે યુનિવર્સલ લો. બારમાં શું કહી દે, એને કુદરત છે, યુનિવર્સલ લો છે, એમાં કોઈ સહજપણે એને સ્વીકારવાનું હોય છે. વસ્તુનો સ્વભાવ પ્રશ્ન કરવા યોગ્ય નથી, વસ્તુનો સ્વભાવ જાણવા યોગ્ય છે. શું છે? વસ્તુનો સ્વભાવ કેમ કરશો કોઈ દી ઉત્તર નહીં મળે. વસ્તુનો સ્વભાવ જાણ જે કેમ છે એ પ્રશ્નનો જવાબ કોઈ તર્કનો હોઈ શકતો નથી. તો એ છઠ્ઠો કાલ પ્રશ્ન ચાલ્યો હતો. કે પૂદગલ દ્રવ્ય કોને કહે છે કે જેમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ એ ચાર ગુણથી વાત. પછી એની પર્યાયો ઘણી હોય છે. સ્પર્શની 8 પર્યાય હોય, રસની 5 પર્યાય હોય, ગંધની 2 હોય અને વર્ણની 5. એ પ્રકારે પર્યાય હોય. પણ દ્રવ્યને આપણે સેનાથી ઓળખીએ છીએ? ગુણથી. શું કામ? ગુણથી ઓળખવા છે દ્રવ્યને. ગુણથી શું કામ ઓળખાવે છે દ્રવ્યને? પર્યાય નથી હોતી કારણ કે પર્યાયો પલટતી હોય છે. જયારે ગુણો તો કેવા છે તેના તે માટે એના દ્વારા ઓળખાય. સપોઝ માની લો જેમાં ઠંડુ હોય એનું નામ પૂદગલ, ઠંડી પર્યાય તો બધાને ન હોય. શા માટે દ્રવ્યને ગુણથી શા માટે ઓળખવું છે? કારણ કે દ્રવ્યમાં ક્યારે હોય છે? સર્વ અવસ્થામાં. પર્યાય ક્યારે હોય છે? ક્યારેક. આપણે વાત લીધી હતી ને કે દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થામાં હોય એ કોણ હોય છે? ગુણ હોય છે. અને પૂરા ભાગમાં અને ક્યારેક હોય એનું નામ શું છે? એટલે જો એક સમયની પર્યાયથી ઓળખવા જાશું તો પર્યાય તો પલટે છે. એક જ પર્યાય હંમેશા હોય એવું હોતું નથી. આત્માને મતિ જ્ઞાનથી ઓળખવા જાશું શું થશે? તો જેને જેને મતિ જ્ઞાન ન હોય એને શું કહેશું આપણે? માટે હંમેશા દ્રવ્યને સેના દ્વારા ઓળખાવાય છે? એના ગુણ, કાયમી રહેનારા ગુણોથી એને ઓળખાવા છે. ગુણ સાથે પર્યાય હોય છે, પણ ઓળખવા માટે શું વપરાય છે? ગુણ વપરાય છે. તો એ 6 પ્રશ્ન થયા. હવે 7મો પ્રશ્ન શરૂ કરતા પહેલા, વિશ્વ કોને કહે છે કે 6 દ્રવ્યોના સમૂહને, એનું એલોબરેશન કોઈ થઈ શકે? 6 દ્રવ્યોના એનો વિસ્તાર, ચાલો એક વિસ્તાર કરી દો. 6 દ્રવ્યો એટલે જીવ, પૂદગલ આદિ 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. એટલો વિસ્તાર થઈ શકે ને? તો હવે દ્રવ્ય કોને કહે છે એનો પ્રશ્ન આ રીતે મૂકીએ, જીવ દ્રવ્ય કોને કહે છે, તેનો ઉત્તર શું આવશે? કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત ગુણોના સમૂહને જીવ દ્રવ્ય કહે. આ શબ્દ તો આવશે ગુણોના સમૂહ, પણ ત્યાં શું લેવાનું? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોના સમૂહને જીવ દ્રવ્ય કહે. પૂદગલ કોને કહે છે? કે સ્પર્શ, રસગંધ આદિ ગુણોના સમૂહને પૂદગલ કહે. ધર્માસ્તિકાય કોને કહે છે? ગતિ, હેતુત્વ આદિ ગુણોના સમૂહને ધર્મ. એમ વાત આવી શકે ને? એવી જ રીતે હવે ગુણ કોને કહે છે એ તો કોની વ્યાખ્યા થઈ? સામાન્ય વાત થઈ. હવે એમાં આપણે મૂકીએ વિશેષણ કે જ્ઞાન ગુણ કોને કહે, તો વ્યાખ્યા શું આવે? એ છે ને ગુણ કોને કહે છે, એમાં જ એ જ વ્યાખ્યામાં જ્ઞાન ગુણ કોને કહે છે એમ જો આવે પ્રશ્ન પૂછે તો કેવી રીતે આવે વ્યાખ્યા? અહીંયા અહીંયા આમાંથી વ્યાખ્યા ઉપરથી ગુણની વ્યાખ્યા કોમન આપી છે. આપણે હવે સ્પેસિફાય કરીએ પર્ટિક્યુલરલી, તો જ્ઞાન ગુણ કોને કહે છે તો શું વ્યાખ્યા આવશે? ચાલો બોલો. ચાલશે. જીવ દ્રવ્યના પૂરા ભાગમાં, આજે ફરીથી પૂરા ભાગમાં એટલે શું? બધા એટલે કેટલા? અસંખ્ય. જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને તેની, એ તો એનું આવ્યું. શું આવશે? કઈ કઈ? દરેક એટલે કઈ કઈ? કઈ કઈ અર્થ એટલે કઈ? જ્ઞાનગુણની વ્યાખ્યા છે. જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને તેની, અને તેની સર્વ અવસ્થા એટલે શું? જ્ઞાનગુણની કેટલી અવસ્થા હોય? મતિ, સ્રોત, અવધિ, મન કે કેવળ જ્ઞાન અવસ્થામાં જે રહે તેનું નામ જ્ઞાનગુણ છે. આ રીતે જ્ઞાનગુણ ઉતરે. જ્ઞાનગુણ કોને કહે છે? કે જે જીવ દ્રવ્યના, કારણ કે સ્પેસિફાય કર્યું કોમન હતું તો દ્રવ્યના પૂરા ભાગમાં, પણ જ્ઞાનગુણ લીધો તો જ્ઞાનગુણ કોનામાં હોય? જીવમાં જો, અને જીવ હોય તો એનો પૂરો ભાગ એટલે શું? અસંખ્ય પ્રદેશ. તો જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને એની સર્વ અવસ્થા, તો જ્ઞાનની કઈ અવસ્થા હોય? કાં તો મતી હોય, શ્રુત હોય, અવધિ હોય, મન, અને એ પાંચે અવસ્થાઓમાં જે રહે તેને શું કહેવાય છે? જ્ઞાન ગુણ કહે છે. આવી રીતે શ્રદ્ધા ગુણ ઉતાર હોય તો બહુ સિમ્પલ, હવે તો સિમ્પલ થવું જોઈએ. શ્રદ્ધા ગુણ કોને કહે છે? જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને તેની મિથ્યાત સમ્યક શ્રદ્ધામાં, પર્યાયમાં, શ્રદ્ધા પર્યાયમાં જે રે તેને શું કહેવાય છે? શ્રદ્ધા. પણ આનાથી સુશીત કરવું છે. જે કોઈ મતિ શ્રુત જ્ઞાનની આદિની પર્યાય થાય છે એમાં કામ કોણ કરે છે? જ્ઞાન ગુણ. કારણ કે એ પર્યાયમાં એ ગુણ રહે છે. કોઈ ગુરુથી એ જ્ઞાન થયું કે શાસ્ત્રથી જ્ઞાન થયું કે જ્ઞેયથી જ્ઞાન થયું એમ નથી. કારણ કે વ્યાખ્યામાં શું આવ્યું? મતિ શ્રુત આદિ ગુણોની અવસ્થામાં કોણ રહે છે? શાસ્ત્ર પ્રવેશી ગયું છે કે ગુરુ પ્રવેશી ગયા છે? કોણ રહે છે? તો જ્ઞાન મતિ શ્રુતની પર્યાય ક્યાંથી આવે છે? જ્ઞાન ગુણમાંથી આવે છે. તો એ જ્ઞાન ગુણથી પર્યાય, જ્ઞેયથી નહીં, નિમિત્તથી નહીં. એવી રીતે આમાં લઈએ, સ્પર્શ ગુણ કોને કહે છે? સ્પર્શ ગુણ કોને કહે છે? ભૂતગલ દ્રવ્યના પછી ઉદગલ દ્રવ્યના એક પ્રદેશ, પરમાણુ હોય તો એક છૂટો ન હોય તો સ્કંદ, બાકી આપણે પરમાણુ લે તો પૂદગલ દ્રવ્યના પરમાણુ, પૂદગલ પરમાણુના એક પ્રદેશમાં અને તેની આઠ, જે ઠંડી ગરમ હલકું ભારે એ બધી છે, એ આઠ પર્યાયમાં જે રહે તેનું નામ શું કહેવાય છે? સ્પર્શ ગુણ. જો આ રીતે શું સમજવું છે કે દરેક પર્યાયની પાછળ કોણ કામ કરે છે? એનો ગુણ કામ કરે છે. આપણે શું માનીએ છીએ? નિમિત્ત આવીને પર્યાયને રચી દે છે. કોઈ પર પદાર્થ આવીને એ ઠંડી શું કામ થઈ ગઈ હતી? અહીંયા વરસાદ આવ્યો એટલે તેના કારણે થયું હતું. એક એક પરમાણુની સ્પર્શની જે પર્યાય જે થઈ ઠંડી પર્યાય, એની પાછળ કોણ કામ, કોણ રહેતું હતું? એનો સ્પર્શ નામનો ગુણ હતો. વરસાદ પડ્યું એ તો બધું શું છે? નિમિત્તનું કામ. જો આટલું પણ એક સાદી વ્યાખ્યા શીખે તો ઉપાદાન નિમિત્તમાં તો ઝઘડાઈ મટી જાય. જે અનાદિકાળથી આપણને બે નથી કે નિમિત્ત વગર કેમ થાય. અહીંયા કે છે પર્યાયની પાછળ કોણ હોય છે? એ પર્યાયમાં કોણ નિમિત્ત રહે છે કે એનો ગુણ રહે છે? અને એટલા માટે એ ગુણની વ્યાખ્યા એ રીતે શીખવા જેવી છે. સામાન્ય તો શીખે છે, પણ એક એકમાં ચારિત્ર ગુણ કોને કહે છે? કે જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને સર્વ અવસ્થા, સ્વરૂપ આચરણ, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર કે યથાખ્યા ચારિત્ર, કોઈ પણ પરિણતિમાં કોણ રહે છે? ચારિત્ર ગુણ રહે છે. સકલ ચારિત્રમાં નગ્નપણું નથી રહેતું. સકલ ચારિત્રની દશામાં 28 મૂળ ગુણ નથી, એ એના કારણે નથી થઈ. કોના કારણે થઈ છે? ચારિત્ર ગુણને. આ રીતે થોડોક અભ્યાસ કરશું તો બધા વિષય ખુલતા થશે. હવે બીજું, આવતીકાલે ચૈત્ર સુદ 13 છે ને, કેટલા વર્ષ પહેલા 2600 વર્ષ આપણે ઉજવવાના છે ને, કે એ મહાવીર પરમાત્મા, જો કે બાળક વર્ધમાન, કારણ કે પરમાત્મા કોઈ જન્મે નહીં. પરમાત્મા શું થાય છે? બને છે, જન્મતા નથી. જન્મે તો કેવી રીતે? બાળકનો જન્મ થાય છે. પરમાત્મા હોય અને પછી જન્મ થાય એવું તો કોઈ કાળે બને નહીં. જન્મ લઈને પરમાત્મા થાય, પણ પરમાત્મા થઈને જન્મ લે એવું હોઈ શકે? માખણનું ઘી થાય પણ ઘીને પાછું રિવર્સ કરીએ તો શું થઈ જાય? પાછું ન થાય. એમ અહીંયા परम जन्म लईने मोहनो नाश करीने परमात्मा थाय तो कोनो जन्म थयो तो बाळक वर्धमाननो कुंडलपुर नगर में चैत्र सुद तेरस पितानु नाम सिद्धार्थ हतु मातानु नाम त्रिशला हतु ए महावीर परमात्मा छेल्ला तीर्थंकर हता एनो जन्म थयो एक तीर्थंकर नो जन्म केवो छे पोते तो स्वयं भव सागर ने तरे छे पर एना निमित्ते केटला जीवो तरे छे કેટલા જીવ કરોડ એમની સાથેના તો છે પણ એક વિચાર કરે 2500 વર્ષ પછી પણ એમણે જે દેશના વહાવી છે એના નિમિત્તે આપણે સાધના કરીએ છીએ કે નહીં જે મહાવીર ભગવાનને દિવ્ય ધ્વનિ વરસાવી ગંડરદેવે જીલી એ પરંપરા આચાર્ય દેવ પાસે આવીને એ સમયસાના નિમિત્તે આપણે આપણી સાધના કરીએ તો એક તીર્થંકરના નિમિત્તે આ કેટલી જીવોનું કલ્યાણ અને એટલા માટે તો એ પરમાત્માને આપણે કેવા કહીએ છીએ તરણ તારણ કહીએ છીએ પોતે તો સ્વયં તરવાના છે બીજાને પણ તારવા જેવી રીતે નૌકા હોય છે એવી પોતે તરે છે અને એમાં બેઠેલાને પણ તારે છે એ રીતે પરમાત્માનો જન્મ થયો તો જેના જન્મોત્સવ મનુષ્ય તો મનાવે છે દેવો પણ આવીને મનાવે છે ત્રણ જ્ઞાન લઈને શું છે ભગવાનને ત્રણ જ્ઞાન ક્યારથી હોય જન્મતા જ હોય છે ને લઈને આવે છે ખરેખર તો શું છે કારણ કે પૂર્વે હોય ક્યાં હોય છે સ્વર્ગમાં ને ત્યાં અવધિ જ્ઞાન તો એ મતિશ્રુત અવધિએ લઈને આવે છે એ ત્રણ જ્ઞાન સહિત જન્મ લે છે આત્મજ્ઞાન છે સ્વધર્મ દેવો આવી સ્વધર્મ દેવ આવીને જન્મોત્સવ ઉજવે છે હજાર નેત્રથી એમના રૂપને દેખે છે એ બાળક વર્ધમાન શું કરે તે વખતે બાળક વયમાં એ ભેદજ્ઞાનની ધારા કેવી હશે કે બધાથી અલિપ્ત રહે છે આખો જયકાર ગાજે છે લોકો આનંદ મહોત્સવ મનાવે છે પોતે ક્યાં છે એ બધાથી અલિપ્ત નિરપેક્ષપણે એ તો પોતાની ગંભીરતામાં અને એ બાળકને લઈને મેરુ પર્વત ઉપર જાય અભિષેક કરે એ જન્મે ત્યારે તો શરીરમાં શુભ લક્ષણ હોય છે 1008 અને ત્યાં પછી એ જન્મ્યા પછી અભિષેક કરીને નામ રાખે મહેલમાં આવીને માતાને પિતાને સોંપે તાંડવ નૃત્ય કરે બધાથી અલિપ્તપણે પોતાને આત્મપણતિમાં ભેદજ્ઞાનની પણતિમાં હોય અરે જે જન્મોત્સવના નિમિત્તે ત્રણેય લોકમાં ક્ષણ માટે આનંદ થઈ જાય જે જન્મોત્સવ જોતા જીવોને સમ્યક દર્શન થાય અને છતાં પણ પરમાત્મા એનાથી કેવા હોય છે અલિપ્ત હોય છે પંચકલ્યાણકમાં સૌથી આનંદનો મહોત્સવ એટલે જન્મોત્સવ અને વૈરાગ્યનો ઉદાસીનતાનો પ્રસંગ એટલે દીક્ષા કલા એ જન્મોત્સવમાં દેવો ઉજવે છે અને દીક્ષા કલ્યાણકમાં વૈરાગ્યમાં એ દેવોનું શું થાય છે પુણ્યનો ઉદય ઘણો હોય જન્માભિષેક માટે ક્યાંથી લઈ જાય છે પણ દીક્ષા કલ્યાણક વખતે પુણ્ય અધિક છે પુરુષાર્થહીન છે તો દીક્ષા નથી લઈ શકે કોની અધિકતા છે ખરેખર જીવનમાં એને દેવને પણ પોતાની પર્યાયની શું લાગે છે હીનતા છે ભલે અમે પુણ્યમાં અધિક હોઈએ પુરુષાર્થમાં અમે કેવા છીએ કે અરે ભગવાનના દીક્ષા કલ્યાણ ઉજવીએ દીક્ષા ન લઈ શકીએ મુનિદશાના મહોત્સવ ઉજવે આહાર દાન ન દઈ શકે દેહ કોઈ દે અરે એ મનુષ્ય પર્યાયની શું છે આ દીક્ષા લેવું આરદાન લેવું એ શું છે એક્સક્લુઝિવ રાઇટ્સ છે જેમ કે ને એક્સક્લુઝિવ એ બીજી કોઈ પર્યાયમાં ન હોઈ શકે તિર્યંજ પર્યાયમાં ન હોય આરદાન દેવું ને એવું અરે તો એવી મનુષ્ય પર્યાય આપણને મળી તો એની કે મહત્તા નથી આપણે કોના પુણ્ય તરફ જોઈએ છીએ દેવના પુણ્ય તરફ અને દેવ કેવી ભાવના ભાવે છે ક્યારે અમે મનુષ્ય થઈ એ આપણી પર્યાયની ઝંખ ના કરે છે અને આપણે અજ્ઞાન ભાવકોને જોઈએ છે. અરે તું પુણ્યમાં હીન છે, ખેદ શું કામ કરે છે? તારામાં પુરુષાર્થની અધિકતા છે, એ કેમ નથી જોતો? પુણ્યની હીનતા છે કે દેવની જેમ કઈક શિર સમુદ્રથી પાણી લાવી ન્યા અભિષેક કરવા લઈ જાય એવી આપણી શક્તિ નથી, પુણ્યની શક્તિ નથી, પણ પુરુષાર્થની તો હીનતા નથી ને? તે પુરુષાર્થની વૃદ્ધિ કરને. મનુષ્ય પર્યાયનો ખેદ શું કામ કરે છે? દેવ પર્યાયની ઝંખના શું કામ ભાવે છે? તો એ પરમાત્માનો જન્મ થયો, એ મહાવીર ભગવાનનું જીવન તેમાં જોવું, કોઈ એક એક ઇન્સિડન્સ પ્રસંગથી જોવું છે. ભગવાન પરમાત્માના જીવનને એક એક પ્રસંગથી જોવો એ એમના જીવનને ખંડિત કરવા માટે છે. પ્રસંગ એક ટાઈમ પૂરતો ફોર ટાઈમ બીંગ હોય છે, જીવનનું પરિણમન શું છે એમનો એ જોવા જેવું છે. કોઈ પણ દશા હતી એ આત્માની સાધનાને સ્વીકાર નહોતા. એમને નામ બધા આવે છે ને, વીર, અતિવીર, મહાવીર, બધા નામ કેવી રીતે આવે છે? બારમા પ્રસંગ બને છે ને, એક હાથી ગાંડો થાય ને એને કરી દે છે, શાંત પાડે છે. પછી ઓલો સંગમ નામનો દેવ સર્પનું રૂપ લઈને આવે છે ને જીતે, એ ભગવાનની વીરતા હતી. એ મહાવીર પણ હતું, એ વીર પણ અતિવીર પણ હતું. એ વીરતા નથી, એ તો બાયના પુનના યોગે સહેજે એવું થયું છે. વીરતા શેમાં છે? શત્રુને જીતવામાં કે રાગદ્વેષને જીતવામાં? એ મહાવીર ભગવાને એ વીરતા આપણને શીખડાવી છે. જગતમાં સંયોગને જીતવાનો નિષ્ફળ પ્રયત્ન કરીશ નહીં. તારી અંદરમાં રાગદ્વેષ શત્રુને જીતવાનો મળે, અને એમણે સ્વયં એ વીરતાનો માર્ગ પ્રગટ કર્યો હતો. સ્વભાવની આરાધનાને હતી તો ખરી, એનાથી ઉગ્ર કરી. સન્મતિ નામ પડ્યું. બે મુનિરાજ આવે છે ને, સંજય વિજય એવા, અને એને જોઈને શંકા, એ કોઈ સન્મતિ શું છે? અંતરંગમાં સમ્યક જ્ઞાનની ધારા એ જ એમની સન્મતિ પણ છે. અને એ જ ધારા પૂર્ણ થઈને કેવી થઈ? કેવળ જ્ઞાન રૂપે થઈ. એ જ ખરેખર. તો એ મહાવીર ભગવાનના જન્મ દિવસે આપણે શું ભાવના કરવી છે? મહાવીર ભગવાનના શિષ્ય કહેવામાં તો આપણને ગર્વ થાય છે ને, વી આર બીંગ પ્રાઉડ ઓફ કે અમે મહાવીર ભગવાનના કેવા છીએ? શિષ્ય છીએ, ભક્ત છીએ, એના શાસનમાં છીએ. તો મહાવીર ભગવાનના પગલે એક ડગલું ભર્યું, એની વિતરાગતાના સર્વજ્ઞતાના માર્ગે, રાગને જીતવા રૂપના જીનપણાના માર્ગે ક્યાંય આગળ વધ્યો છે, પગલું ભર્યું છે. એ જયંતિ મહાવીર ભગવાનની ઉજવીએ. તો મહાવીર ભગવાને જન્મ લઈને જે કાર્ય કર્યું છે એ જ કાર્ય આપણે આગળ કરીએ તો જ ખરેખર જન્મ જયંતિ છે. એમણે જન્મ લીધો, સાધના પૂરી કરી. આપણે જન્મ લીધો, શું કરીએ છે? આરાધના કે વિરાધના? એ આપણે અંતરંગમાં વિચારવા જેવું છે કે મહાવીર ભગવાનનો પંથ, મહાવીર ભગવાનને જીન મંદિરમાં તો બિરાજમાન કર્યા ને, હવે શેનો સમય આવ્યો છે? મન મંદિરમાં બિરાજમાન કરવાનો હવે સમય આવ્યો છે. જીન મંદિરમાં તો બિરાજમાન કર્યા આનંદથી, ભક્તિથી, ઉલ્લાસથી, હવે અંતર ચૈતન્ય મંદિરમાં, મન મંદિરમાં, જ્ઞાન શ્રદ્ધાની પ્રણતિમાં એ પરમાત્માને બિરાજમાન કરવાનો અવસર આવી ગયો છે. એ મહાવીર પરમાત્માને એના અંતરંગ ગુણોથી ઓળખજે, અંતરંગ પરિણમનથી ઓળખજે. બાહ્ય સમસણનો વૈભવ એ પરમાત્માનો વૈભવ નથી, અનંત ચતુષ્ટય પ્રગટ થયા એ એમનો વૈભવ છે. તો એવા વૈભવને ઓળખજે, એ વૈભવને પ્રગટ કરવાની ભાવના કરજે, પુરસાદ કરજે, તો જ સાચી એમની જન્મજયંતિ ઉજવી છે. નહીં તો જન્મજયંતિ આવે છે, શું છે, એ દિવસે થોડું ઘણું કર્યું ન કર્યું પાછા ખરેખર જીવનમાં ક્યારે મહત્તા લાગે છે મહાવીર ભગવાનની? ક્યારે લાગે છે? જો લાગતી હોય તો ખરેખર એમ ભાવના કેમ ન જાય કે કાલ મારા માટે એક આનંદનો મહત્વનો દિવસ છે. મહાવીર જયંતિ હોય, ગમે દિવસ હોય, દુકાને કેટલા વાગે હાજર થવું પાકું ને, ત્યાં મોડું ન થાય. અરે તો તને મહાવીર પરમાત્માને પ્રભુ તરીકે, પરમાત્મા તરીકે તું સ્વીકાર, એના માટે એક અડધો કલાકનો સમય પણ તું ભોગ દેવા તૈયાર નથી. અને ઘરમાં કોકને બીમાર પડ્યું હોય તો શું થાય છે? દુકાન નહીં ખુલે તો ચાલશે? એક બીજાના રાગને ખાતર એ બંધ રહી શકે છે. અને મહાવીર ભગવાન પ્રત્યેની બહુમાનના ભાવથી એક અડધો કલાક મોડું ન થઈ શકે, એટલી તો મમતા જીવનમાં ન હોવી કે જેના શાસનમાં આપણે આ માર્ગની આરાધના કરીએ છીએ, જેમના થકી આપણે આ માર્ગની મળ્યું છે, પ્રાપ્તિ થઈ છે, એમના પ્રત્યે શું આપણને એટલી પણ ન હોય ભક્તિ કે આપણા 24 કલાકમાંથી એક અડધો કલાક પણ આપણે એમના માટે વાપરી શકીએ? એમાં કાંઈ એમનું હિત માટેની વાત નથી, કોના માટેની વાત છે? આ તો શું છે, જે પ્રસંગ આવે કે ગમાય, અમારે તો અમારું જે આવા શુષ્ક ન થવું જીવનમાં, આવા ભક્તિહીન ક્યારેય ન થવું. આપણા માટે એક શું અવસર છે કે એમના જન્મજયંતિ ઉજવવાનો આપણા જીવનમાં અવસર મળ્યો. એ તીર્થંકરોના કલ્યાણક ઉજવવાના, સાક્ષાત ઉજવવાનો યોગ હતો કે નહીં ત્યારે આપણને નથી ખબર, પણ અત્યારના એ ઉજવવાનો આપણને એક અવસર મળ્યો છે તો એ આપણું એક સદભાગ્ય છે. તો એમના પ્રત્યેની એટલી ભક્તિ તો હોવી જોઈએ કે એ દિવસે આપણે એમની પૂર્ણપણે જે હોય એ પ્રકારે ભક્તિ કરીએ. બીજું કાલ શું છે દિવસ? બીજો એક બીજી એક વિચારણા આપણે કરીએ, ગુરુદેવસિંહ સત્યથી દૂર જૈનમાં પણ કોના આધારે સત્ય સુધી પહોંચી શક્યા? એટલે ખબર, સત્યથી દૂર તેમાં હતો જન્મ, સ્થાનકવાસીમાં સત્યથી દૂર હતા, સત્ય સુધી કેવી રીતે પહોંચ્યા? એવું ક્યું અંતરનું બળ હતું જેમને સત્ય સુધી પહોંચાડ્યું? સત્યની ઝંખના ક્યાંય પણ, જેને કે ને મનને મારીને ચાલશે ચલાવી લેશું, મારે સત્ય જોવે છે, નહીં મળે ત્યાં સુધી મારી ઝંખના ચાલુ રહેશે. એ સત્યની ઝંખના, સત્યની શોધ. કીડી ક્યાં સાકર સુધી, ગોળ સુધી, ખાંડ સુધી કેવી રીતે પહોંચે છે? ક્યાંય ઢોળાણી હોય, કીડી ક્યાંક હોય છે, એ સાકરની ગંધ મીઠાશથી એ પહોંચે છે. એ મારે મારા જીવનમાં પામવું છે. ગુરુદેવસિંહને તો સત્યની શોધ હતી, સત્યની ઝંખના હતી, અને ક્યાં ભોગે સત્ય પામવું હતું. અરે જગતમાં એ ગુરુદેવસિંહને પ્રશ્ન હતો ને, ગુરુદેવ સંપ્રદાયમાં કેવા કેવા હતા? કોહિનૂર હીરો, એમનો પૈડવ બોલ જિલ્લા તો, જગતનું માન મને નહીં મળે તો ચાલશે, મારે સત્ય જોવે. જે પ્રભુ તરીકે કહેવાતા, મારે જગતનું માન જોતું નથી, અરે જગત કદાચ અપમાન કરશે તો પણ મારે સત્ય જોવે છે. આવી જો ઝંખના છે તો સત્ય સુધી પહોંચી ગયા, સત્યરૂપે પણમન થઈ ગયું, પહોંચ્યા નહીં, સત્યરૂપે પણમન થયું. એ સત્યની પ્રાપ્તિનો શું બળ હશે, શું જોર હશે, તાકાત હશે. એમણે તો એમના જીવનનું પરિવર્તન કર્યું, દશાનું પરિવર્તન થઈ ગયું. જીવન થયું ને, આખી દશા ભૂલી પડેલી પણતી નિજઘર સુધી પહોંચી ગઈ. આપણે બાહ્ય પરિવર્તન કર્યું છે, દશાનું પરિવર્તન કેદી કરશું? એમણે તો બાહ્ય પરિવર્તન કર્યું, અંતરંગ પરિણમન થઈ ગયું, પરિવર્તન થઈ ગયું. આપણે આપણા જીવનમાં સત્યના માર્ગે આવ્યા છે, દશાનું પરિણમન, દશાની દિશાનું પરિવર્તન આપણે આપણા જીવનમાં કરવા યોગ્ય છે. એ ગુરુદેવસિંહનું પરિવર્તનથી લઈ એમના જીવનમાં દરેકને કદાચ ખબર હશે, પરિવર્તન કરવું છે એવી વાત જ્યાં બહાર કરી શું થયું? લાલચ પણ એટલી હતી અને વિરોધ પણ એવો હતો. ક્યાં સુધીનો વિરોધ હતો? રોટલા પણ મળશે નહીં, અમે જોઈએ છીએ તમને કોણ આપશે. અને લાલચ સામે કેવી હતી? તમારે જે વાંચવું હોય તે વાંચો, અમને કોઈ ફરક નથી, અમારો વેશ ન છોડો. શું છે? છૂટ છે. જે વાંચવું હોય જે કરવું બધી છૂટ છે. કન્ડિશન શું? ખાલી અમારો વેશ ન છોડો. શું થયું? રેક નહીં, સિંહ વાડામાં બંધાયેલા રેક નહીં. સત્યને ખાતર આ તો કાંઈ જ નથી. આયુષ્યનો ભોગ દેવો હોય તો પણ તૈયારી રાખવી જોઈએ. એમ આપણે આપણા આત્માની સાધના માટે ખરેખર જીવનમાં શું કરીએ છીએ? 24 કલાકનો 1 કલાક પણ જો દેવાતો નથી અને પછી કહીએ કે કેમ થતું નથી, કેમ સમજાતું નથી, કેમ પામવું? કાંઈક પામવા માટે તારે કંઈક દેવું પડે છે, હોય છે ને? ઇફ યુ વોન્ટ ટુ ગેઇન સમથિંગ યુ હેવ ટુ પે ફોર ઇટ. જગતમાં શું, આત્માને માટે આપણે શું કર્યું છે? અરે જગતની રૂચિ જે છે એમાં એક રૂચિ ઓછી પણ નથી કરી. એ જ મમતાથી, એ જ રૂચિથી, એ જ કામ ભોગની કથામાં 24 કલાક પડ્યા રહીએ છીએ. તો આપણા માટે કાલે અતિ આનંદ જીવનનો એક મહાન મંગલ પર્વ ઉત્સવ છે. અંતર ભાવનાથી તો નક્કી કરીએ કે જે મહાવીર પરમાત્માએ માર્ગ દેખાડ્યો, જે મહાવીર પરમાત્માનો માર્ગ પૂજ્ય ગુરુદેવસિંહે અંતરંગમાં તો ગ્રહણ કરેલો, ભાઈથી એ પરિવર્તન કરીને ગ્રહણ કર્યો, તે માર્ગની આરાધના હું જીવનમાં હર પળે હર ક્ષણે અંતિમ શ્વાસ સુધી કરીશ. એના માટે કોઈ કિંમત ચૂકવવી હોય તો એના માટે હું તૈયાર છું. મારા આત્માને માટે મારું આ જીવન સર્વસ્વ અર્પણ કરું એવી ભાવનાથી એ જે પ્રસંગો આવે છે એ પણ આપણે આપણા આનંદના ઉલ્લાસથી સમયને જોયા વગર થોડી મમતા છોડીને એ આપણે આનંદમય ઉજવવા જેવું છે.